Garu Gajendra Kumar, Honorable Gajendra Kumar, you have
9 minutes.
9 minutes.
I thank you, Honorable Presiding Member, and I'm happy to follow the Honorable State Minister. In the Northeast, Honorable Presiding Member, we have over 60,000 women-headed households. As you know, the Northeast has been a war zone. There has been immense amount of destruction of property, houses, because of the nature in which the government waged the war. And as a result, after the war finished, housing became a major crisis, the lack of housing. People had land, they had deeded property, however, they didn't have a house to live in. Now, we had the Indian housing scheme that, to a great extent, helped in alleviating that crisis. And then, of course, there were several government schemes that were introduced. Unfortunately, those government schemes were based on providing funds for the building of houses, which are grossly inadequate. And it was done in a way, Honorable Presiding Member, where the funds were released in stages. So what happens is, for the first stage, a certain amount of sum is released. You are supposed to construct to a certain limit, and it's only after that that the second sachet of funds will get released. But if the amount of money that was released in the first instance is inadequate, and more often than not it has been grossly inadequate, then obviously to proceed with that housing project, people struggle. And what has happened over time, especially in the case of these women-headed households, is that they are forced to take a loan. They are forced to take a loan in order to complete that first stage, in order to get the second stage of funds to be released from the government, and they get into a rut. They get into a vicious debt cycle. And many members here have already spoken about microfinance. When the war was complete, when the war ended, soon after the war, it was these finance companies that ran to the Northeast because they realized the situation. And as a result of the poverty that existed, for those victims to move forward, they lavishly gave these funding, which actually got them into a debt trap, and people committed suicide. People started committing suicide. So under these circumstances, Honorable Presiding Member, I mean, the houses got destroyed not because of some natural disaster, or not because they didn't have houses. They had houses, and they were destroyed due to military action. So at the very least, actually, they should have been compensated for the nature of bombings that took place. They should have been compensated so that they could have built the house. And then these housing schemes ideally should have been for people who had property who did not have a house. You see, not whose houses had been destroyed. That should have been actually tackled completely separately. But unfortunately, no government since the end of the war chose to look at it that way. And I urge the honourable lady to intervene on behalf of these women-headed households, because they are extremely vulnerable, to somehow try and convince the relevant ministries to look at this debt trap issue with regards to these housing schemes in particular. Then with regards to children, the education system, Honorable Presiding Member, very unfortunately, in this country, is not, if I may say so, geared towards the country's development, production, and economic developmental needs. I mean, there is a fair criticism that we formulate our education policies on the basis of trying to get aid from the World Bank, from the Asian Development Bank. And eventually it is a criticism where we ultimately bring out, we produce people who have qualifications as opposed to the skills that actually are relevant for this country. I think even members opposite, even in the government side, have on several occasions agreed with the sentiment that our education system has to be completely overhauled. I mean, we need to produce genuine entrepreneurship and people with an investment mind, none of which unfortunately happens. It is only an elite few who can have access to private institutions and foreign institutions who eventually succeed very well in this country. So it's not that we don't have the talent. It just means that we are not providing the system with the sort of adequate capacity to produce those sort of qualified people. Secondly, Honourable Presiding Member, now our schooling structure has cadres for counselling. Now, if you take the Northeast, this counselling is a crucial part.
Honourable Member, you have another 2 minutes.
Sorry?
You have another 2 minutes.
Yeah. Counselling is a crucial part because we have a drug problem and it's rampant. And if I may say with the utmost responsibility, the military is involved in it. We have still not got out of this counterinsurgency mentality where the military also peddles drugs in the Northeast. I mean, it can't happen without the three forces knowing. Without them not knowing. That is the sort of pervasive presence of the military in the Northeast. It is happening through them. It's part of this counterinsurgency. And as a result, we have a very, very high rate of children becoming dependent on drugs and alcohol. And counseling is crucial. Now, unfortunately, in our system, this counseling that we have in schools, these counselors, are not trained. They just fill the cadre. There is no specific program for them to be trained and to be able to handle, particularly in the Northeast, the sort of grave situation that exists. And as a result, what happens is you have problems like suicide attempts, social pressures, addiction problems that are not going away. And the system, because these counselors are not trained in the proper way, the system condemns those people further and further. They are not counseled to a point where they come out of it and help to come out of it. Instead, they are condemned to a point where they can't go back to school. So they fall between the stools. And this is a massive problem in the Northeast. And as a result, what happens is you have the whole system outcasts these young people. And they then become desperate. Then
please wind up this speech, Honourable. Time increases. Your time's here.
And it just snowballs over and over. I will conclude with that, Honourable Presiding Member. And I ask once again. I have stated that it is a war zone. We have not recovered from the losses in the war financially. And on top of that, we have such a massive rate of 60,000 and more women headed households. It's a very vulnerable part of the country. And I appeal to the Honourable Lady to use whatever influences that she has with the government to intervene so that this grave situation is addressed. Thank you very much.
Thank you, Honourable Member. Garu Tushar Indunil Amarasena Mantri Tuma Vudwala Yadi Kola Haka Kaale Akte Biro.
Bama Suti Garu Mula Asare Mantri Tumani. Adha Mamhitanne Itanatma Vedagat Amatyasa Kipayak Gyan Khatakana Davasa. Visheshen Daruan Gyanah, Khantavan Gyanah, Tarunayin Gyanah, Kreedakayin Gyanah, Khatakana Davasa. Metanadi Adha Mamhitanne Mama වෙනත් කෝණයකින් මේක දිහා බලන්න කැමති. අපේ ඇමතිවරු වගකීම්තුන් කතා කළා, දරුවන්ගේ වටිනාකම ගැන කතා කළා, තරුණයින්ගේ වටිනාකම ගැන කතා කළා, ක්‍රීඩාවේ වටිනාකම ගැන කතා කළා, මේවා දියුණු කරන්න ඕන කියලා කිව්වා. හැබැයි ඉතිහාසයේ කවදාවත් නැති තත්වයක අද වගේ අවාසනාවන්ත දරු පරපුරක්, අද දවස වගේ අවාසනාවන්ත තරුණ පරපුරක් මේ ඉතිහාසයේ කවදාවත් ඉඳලා නැහැ. අද මම හිතන්නේ මේ පාලකයන්ගේ ඒ ගත තීන්දුව తీරනවල වැරදි නිසා ඒ රට බංකොලොත්භාවයට පත් කරන්න ඒ කරපු සියලුම කටයුතු නිසා අද ඉතාමත්ම අවාසනාවන්ත ඉරණමකට ලක් වෙලා ඉන්නවා අපේ රටේ දරුවන් සහ විශේෂයෙන් අපේ රටේ තරුණයින්, විශේෂයෙන් ඒ තත්ත්වයට ලක් වෙලා ඉන්නවා. ළමා මන්ද පෝෂණය ගැන කතා කරපුවාම ළමයින්ගේ ත්‍රිපෝෂ ටිකෙන් පටන් ගත්තාම, ළමයින්ගේ ඖෂධ ටිකෙන් පටන් ගත්තාම, බේත් හේත් ටිකෙන් පටන් ගත්තාම, විශේෂයෙන් දරුවෙකුගේ ශරීරයේ සහ මනස වර්ධනය වෙන ළමා කාලය තුල අද ළමයෙකුට ඒ අවශ්‍ය වෙන සමස්ත සමාජය තුල ඒ දරුවෙකුට අවශ්‍ය වෙන ඒ ළමා පෝෂණය දෙන්න වැඩහිටිය හැටියට අපි මේ ආණ්ඩුව, මේ රජය කොයිතරම් සමර්ථ වෙලා තියෙනවද කියන කාරණේ ගැන කතා කරුවොත් අපි ඇත්තටම ලැජ්ජ වෙන්න ඕනේ. රුපියල් 10ට 15ට තිබිච්ච වැඩිම විටමින් ප්‍රෝටීන් ප්‍රමාණයක් තියෙන අඩු අපිට පහසුවෙන්ම දෙන්න පුළුවන් බිත්තර ගෙඩියක් අද රුපියල් 40ක් 45ක් 50ක් වෙලා තියෙද්දී අපේ දරුවන්ගේ ඒ පෝෂණය ගැන අපිට කතා කරන්න සිද්ධ වෙන්නේ ඉතාමත්ම කනගාටුවේ. ළමයෙක් දරුවෙක් වැඩෙන ඒ මූලික අවස්ථාවේදී අපි ඒ නිසි පෝෂණය දුන්නේ නැත්නම් ඔහුගේ ශරීරය වැඩෙන්නෙත් නැහැ, ඔහුගේ දක්ෂතාවයන් ඒවා වර්ධනය වෙන්නෙත් නැහැ, හැකියාවන් වර්ධනය වෙන්නෙත් නැහැ, ඒකම ඔහුගේ මනස බුද්ධිය කියන පැති වැඩෙන්නෙත් නැහැ. එතකොට මේ දේශපාලකයන් වෙන මේ පාලකයන් අතින් සිද්ධ වෙච්ච වැරද්දට මේ රටේ සමස්ත දරු පරම්පරාවක් වන්දි ගෙවනවා නම් මම හිතන්නේ ඉතාමත්ම සාහසික පවක්. ඒ පව මේ පවට කරගහපු සියලුම දෙනාට වදින්න ඕන කියන එකත් මම මේ අවස්ථාවේදී අපි කියනවා. මේක අපි මේ ආඩම්බරෙන් උඩ පැන පැන මේ පොත්වල තියෙන කතා ටික මේකේ කියවලා හරියන්නේ නැහැ. අද සමාජයේ පතුල තියෙන ගැඹුරු සත්‍ය ගැන තමයි මම මේ කතා කරන්නේ. අපි දැක්කාර අර මීට අවුරුදු 10කට 15කට ඉස්සෙල්ලා ඉතියෝපියාවේ මම හිතන්නේ උකුස්සෙක් පැත්තකින් වහලා ඉන්නවා, මන්ද පෝෂණයෙන් බඩ ඉදිමිච්ච අහිංසක දරුවෙක් දෙකට නැමීගෙන ඉඳගෙන ඉන්නෝ, අපි එහෙම ෆොටෝ එකක් දැක්කා. එතකොට අද එහෙම දැකපු ඒ ඉතියෝපියාව වගේ රටවල් අද තට්ටු අද පිරි ගණනාවකින් ඉස්සරහට පැනලා අද ලොකු සංවර්ධනයක් අත්පත් කරගෙන තියෙනවා. ඒ ෆොටෝ දිහා බලලා අපි හූල්ලපු අපිට අද අපේ දරුවන් ගැන අද අපිට එහෙම තත්ත්වයක් පත් වෙලා අපි ඒ ගැන අපි කනගාටු වෙනවා. අපිට අහන්න ලැබෙනවා වැටකොළු විතරක් ආපු දරුවෝ, අමගෙඩි අම විතරක් ආපු දරුවෝ, වට්ටකවලින් විතරක් ජීවත් වෙච්ච දරුවෝ, කොළ ගස්ලබු තම්බගෙන කාලා විතරක් ජීවත් වෙන දරුවෝ ගැන අද අපේ රටේ අපිට අහන්න ලැබෙනවා. ඉතින් ඒ නිසා පරපුරක් අනාථ කළ දේශපාලන කණ්ඩායමක් හැටියට අපි මේ දේශපාලන කණ්ඩායමට අපි සාප කරන්න ඕනේ. මේවා මේ උඩදාගෙන උඩ පැන පැන කතා කරන්න තියෙන කාරණා නෙමෙයි. එතකොට ආර්ථික අර්බුදයක් දැඩි ආර්ථික අර්බුදයක් එනකොට සමාජයක, එතකොට ඉහවහාගේ කුසකින්න දරිද්‍රතාවයේ පීඩනය මේ සියල්ල එනකොට ඒ සමාජය තුළ තියෙන අපරාධ වැඩි වෙනවා. ඒ අපරාධත් එක්ක ඒ අපරාධකාරී පෙළඹවීම් එක්ක අපේ දරුවන් තරුණයින් ඒ සාපරාධී ක්‍රියාවන් වලට යොමු වෙන්න සමාජයක් නිරන්තරයෙන්ම අවුල් සහගත බවට පත් වෙනවා. ඉතින් මේ සම්පූර්ණයෙන් මේ මණ්ඩලය කචල් කළේ කවුද? මේ මණ්ඩලය සම්පූර්ණයෙන් අර ඒකාබද්ධව තිබිච්ච මණ්ඩලය සම්පූර්ණයෙන් මේ ඉදිරිපස ඉන්න මේ පාලකයන් කණ්ඩායම විසින් සම්පූර්ණයෙන් ඒ පරපුරක් අනාථ කළා. එතකොට අපේ තරුණ පරපුර ගැන අපි කතා කරන්න ඕනේ. තරුණ පරපුර මං හිතන්නේ ගෝඨාභය රාජපක්ෂ ජනාධිපතිවරයා පත් කරන්න අපි දැක්ක රට ඉඳලා ආවා තාප්පවල චිත්‍රයන්ද, බස් හෝටල් චිත්‍රයන්ද, අපි ගෝඨාභය රාජපක්ෂ ප්‍රමුඛ පොහොට්ටුවට ඡන්ද දෙනවා කියලා නිකන් වීර කැප්පටි පොරලා මද්දුව බණ්ඩාරලා වගේ තමයි කිව්වේ. අපි දැක්ක ජනමාධ්‍යවල. අපි මේසරේ ගෝඨාභයට ඡන්ද දෙන්නේ පපුව කෙලින් තියාගෙන කිව්වේ. වීර කැප්පටි පොරලා මද්දුව බණ්ඩාරල වගේ හිතාගෙන තමයි එහෙම කිව්වේ. එහෙම සාඩම්බරයෙන් කතා කරලා පරපුරක් ගොනාට අන්දලා එහෙම ගත්ත ඡන්දෙන් තමයි ඒ අර අහිංසක දරු පරපුර අද වලපල්ලට ගියේ. මම විශේෂයෙන් කියනවා දැන් මේගොල්ලෝ කතා කරේ අර මේ පරපුරක හැංගීම් මැවිස්සන කතා. අපේ රට මව්බිම ජාතිය ආගම මේවා කියපුවාම සම්පූර්ණ ඇඟේ අර 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 මයිල් කෙලින් වුණා. සම්පූර්ණ හැංගීම් මැවිස්සුණා. ඕනා මිනිහෙකුට තමන්ගේ ආගම ජාතිය රට අම්මා තාත්තා ගැන කියනකොට යකා නගින් නැති උන්ටත් යකා නගිනවා. එහෙම කියලා තමයි මේ රාජපක්ෂල ඇතුළු මේ කණ්ඩායම ජාතියක් රැවට්ටුවේ. එහෙම රවට්ටලා තමයි අද අනාගතයක් සිහිනයක් ඉෂ්ට කරගන්න අරමුණක් නැති නන්නත්තාර තරුණ පරපුරක් අද මේ ආකාරයකට අපි බිහි කරුවේ කියන එක මේ අවස්ථාවේදී අපි කියන්න ඕනේ. එතකොට දැන් ඒ වගේම දැන් මේ අද මේ පත්තලා තියෙන තත්ත්වය තුළ දැන් තැටිය රත් වෙච්චලයි රොටි පුච්ච ගන්න තව කණ්ඩායමක් ඉන්නවා. ඒගොල්ලන්ගේ පරණ පක්ෂය අමතක කළා. දැන් මාලිය මාව කියන නමෙන් ඇවිල්ලා දැන් රාජපක්ෂල මේ රටේ තරුණ පරපුර අනාථ කළා. රට ජාතිය ආගම මාතෘ භූමිය මේවා කියලා තමයි එක කණ්ඩායමක් ඒක අනාථ කළා. හැංගින් මැවිස්සුවා. දැන් අනිත් කණ්ඩායම 3/3 කණ්ඩායම හැංගින් මැවිස්සනවා. කුසකින්ම දරිද්‍රතාවය දූෂණය හොරු සියල්ල හොරු. එන්න අපි හදමු. ඔන්න දැන් ඒකෙන් ආපහු තව කණ්ඩායමක් හැංගින් මැවිස්සනවා. මේ සියල්ල ආවේග වලින් මිනිසුන්ගේ ඔළු පුරෝලා කිසිම වැඩපිළිවෙලක් නැති දැක්මක් නැතුව මේ විදිහට නැවත 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 මේ විදිහට පරපුරක් අනාථ කිරීම ගැන විශේෂයෙන් අපි කනගාටු වෙන්න ඕන කියන කතාව මේ අවස්ථාවේදී අපි කියන්නට ඕනේ. දැන් අපේ තරුණ පරපුරට දැන් මොකද වෙලා තියෙන්නේ? දැන් ඒ තරුණ පරපුරට අරමුණක් නැහැ. ඔවුන්ට රැකියා අවස්ථා නැහැ. රැකියා කරපු ස්ථාන බහුතරයක් දැන් ඒ ආයෝජකයන් තමන්ගේ ආයෝජන නවත්තලා දාලා වහලා දාලා විදේශයෙන් අපිට ආපු ආයෝජන බහුතරයක් දැන් අද ඒගොල්ලන්ගේ සේවා මුර කප්පාදු කරලා සේවා මුර අඩු කරලා යම් යම් කණ්ඩායම් වල රැකියා නවත්තලා බොහෝ පිරිසකට දැන් රැකියා නැහැ. එතකොට රජ රැකියා ලැබෙන්නේ නැත්නම් පෞද්ගලික අංශයේ රැකියා ලැබෙන්නේ නැත්නම් ඒ රැකියා ලැබෙන්න තිබිච්ච අවස්ථාවනොත් අහිමි වෙලා නම් ආයෝජකයනොත් බිමට පාත් වෙලා නන්නත් අර වෙලා නම් අරමුණක් නැති තරුණ පරපුරක් අද අපිට ඉතුරු වෙලා තියෙනවා. එතකොට මේ තරුණ පරපුර අද මොකද කරන්නේ? අද පාස්පෝර්ට් ගන්න පොලිමේ ඉන්නවා. රට යන්න පොලිමේ ඉන්නවා. ඒ ඇස්සේ ආණ්ඩුව පොඩි ජිල්බෝලයක් දාන ඔන්න කොරියා යන්න කියලා දැන් පොඩි ජිල්බෝලයක් දානවා. වැඩේ 100%ක් සිද්ධ වෙනකොට 95%ක් පුරා ජීරුයි. ඔන්න ඊශ්‍රායල් යන්න කියලා පොඩි ජිල්බෝලයක් දානවා. වැඩේ 100%ක් සිද්ධ වෙද්දී 95%ක් පුරා ජීරුයි. දැන් අර මේ ඉස්සල්ලා කතා කරපු ශාන්ත බණ්ඩාර මන්ත්‍රීවරයා මෙතන හිටියනම් හොඳයි. එතුමා එක අවස්ථාවක මම දැක්කා මීට මාස ගණනාවකට ඉස්සල්ලා වෙල්ඩින් කරපු අයට දැන් කොරියා යන්න අවස්ථාවක් ලැබෙනවා කියලා ජනමාධ්‍යයේ හැන්දෑව කිව්වා. පහෝදා විදේශ රැකියා නියුක්ති කාර්යාංශය ගාව 5000ක විතර පොලිමා. 5000ක විතර පොලිමා.
ගරු මන්ත්‍රීතුමා විනාඩි දෙකක් කාලයක්
ඉන්නවා. ඒ නිසා අපි කියන්නේ පරපුරක් අනාථ කරපු රාජපක්ෂවරු ඇතුළු මේ කණ්ඩායමට අපේ කනගාටුව පුද කරනවා ජනතාවගේ සාපයත් සමග. ඉතින් ඒකම දක්ෂයින්ට වේදිකාවක් නැහැ. දැන් ඒ රට යන පොලිමේ ඉන්න අයට එතනත් යම් යම් ප්‍රශ්න කීයක් හරි ගානක් කොටන්න ඕනේ. කීයක් හරි අල්ලසක් දෙන්න ඕනේ, පගාවක් දෙන්න ඕනේ. එතකොට අධ්‍යාපනයෙන් පස්සේ ත්‍රිවිල් එකට වැටිච්ච තරුණ පරපුරක් අපිට ඉන්නවා. දැන් ඒ තරුණ පරපුරට ත්‍රිවිල් රස්සාව කරන්නත් බැරුව අධ්‍යාපනයෙන් පස්සේ ත්‍රිවිල් එකට ත්‍රිවිල් එකෙන් මහපාරට වැටිච්ච තරුණ පරපුරකුත් මේ අවස්ථාවේ ඉන්නවා කියන එක අපි කියන්න ඕනේ. එතකොට කාන්තාවන් ගැනත් මම කියන්න ඕනේ. අපේ ගීතා කුමාරසිංහ ඇමතුමිය නම් හොඳ කාන්තාවක්, බොහෝ කාන්තාවන්ට වැඩිය. ඔව්, ගලි බවුසරයක් නොවේ. ඒ නිසා අපි ඔබතුමියට සුබ වතනෝ. ඉතින් ඒකම මේ කාන්තාවන් දැන් එක කාන්තාවක් නිසා මේ පාර්ලිමේන්තුවේ ඉන්න අද අපේ සමගි ජන බලවේගයේ දෙන්නෙක් මාසයක් පාර්ලිමේන්තු තහනම් වෙලා. මම විශේෂයෙන් කියන්න කැමතියි දැන් කවුරු හරි කෙනෙක් ඇඟේ එල්ලලා රණ්ඩු වෙලා අපිට ප්‍රහාර එල්ල කරලා එහෙම කරලා ඒකට අපිටම දඬුවම ලැබෙනවා නම් ඒක මාර ප්‍රශ්නයක්. දැන් ඩයනා ගමගේ නෝනා ගැන මම කියනවා නම් ඩයනා ගමගේ නෝනා ඉන්න කාන්තාව. ඉන්නේ. ඒ කියන්නේ කාන්තාභාවය කියන කාරණය නිසා එයා කරන හැම වැඩක්ම සාධාරණයි කියලා තමයි එයා හිතාගෙන ඉන්නේ. ඉතින් ඒ නිසාද අපේ මන්ත්‍රීවරු දෙන්නෙක් ඉතාම අසාධාරණ විදිහට එතුමිය ඇදපු ලෙඩේ නිසා අපේ මන්ත්‍රීවරු දෙන්නෙක් අද මාසයක පාර්ලිමේන්තු තහනමකට දඬුවමකට ලක් වෙලා අද ඉන්න සිද්ධ වෙලා තියෙනවා. ඉතින් ඒ ගැනත් අපි මේ අවස්ථාවේදී අපි අපේ කනගාටුව අපි පුද කරන්න ඕනේ. එතකොට මේ කාන්තාවන් ගැන කියනකොට කරුණාකරලා ඇමතුමිය දැන් මේ විදේශ ගත වෙන්න තියෙන පොලිමත් එක්ක අපේ ගම්වල ඉන්න අහිංසක දුප්පත් කාන්තාවන් පුළුවන් තරම් මේ දැන් හදන්නේ මැද පෙරදිග යන්න බොහොම සොච්චම් මුදලක් අපේ
ධර්මන්තුතුමා අවසන් කරන්න.
මට තව විනාඩි දෙකක් තියෙනවා.
ධර්මන්තුතුමා මගේ වෙලාව මම එහෙම අඩු කරන්නේ. හරියටම වෙලාව
තව එක විනාඩියක් දෙන්නකෝ දෙකෙන් එකක් දෙන්නකෝ. ඉතින් ඒ නිසා කරුණාකරලා අපේ ගෘහණියක් පිටරට යනවා කියලා කියන්නේ මවක් පිටරට යනවා කියලා කියන්නේ ඒ පිටරට යෑමත් එක්ක විශාල පෞල් ප්‍රශ්න එනවා. ස්වයංපුරුෂයා බීමට පෙළඹෙනවා. එමත් නැත්නම් වෙනත් කාන්තාවන් හොයන යනවා. දරුවන් ටික නන්නත්තර වෙනවා. දරුවන් අධ්‍යාපනයෙන් ඈත් වෙනවා. ඔවුන් විවිධ අපචාර වලට පෙළඹෙනවා. ඒ අපේ කාන්තාව රියල් ගේන්න සල්ලි ගේන්න පිටරට යනකොට මෙහෙ පවුලක් විනාශයි, පවුල විසිරලා ඉවරයි. මේක බරපතල කම්පනයක්. මේ පිළිබඳව මම හිතන්නේ වැඩි වැඩියෙන් අවධානය යොමු කරුවොත් හොඳයි. ඉතින් ඒ නිසා ඒ කාරණා පිළිබඳව සිහිපත් කරමින් මගේ වැටෙන ස්වල්පය අවසන් කරනවා. බොහොම ස්තුතියි.
සුති ගරු මන්ත්‍රීතුමා, ගරු උදේ කුමාර මන්ත්‍රීතුමා, පුතුමන් මෙයාඩි 7ක කාලයක් තිබෙනවා.
නන්දි සභික තලිමිතාංගුන් ගරු උරුපිනරවහලේ, இன்று நமது நாட்டில் பெரும் சர்ச்சை ஏற்படுத்தியிருக்கும் இளைஞர் விவகார மற்றும் விளையாட்டுத்துறை அமைச்சு, அதே போன்று மிக முக்கிய ஒரு துறையான மகளிர் மற்றும் சிறுவர் பாதுகாப்பு அமைச்சு தொடர்பான குழுநிலை விவாதத்தில் உரையாற்றுவதற்கு நான் பெரும் மகிழ்ச்சி அடைகிறேன். இந்த நாட்டிலே சிறுவர் மகளிர் மற்றும் இளைஞர் யுவதிகளின் எதிர்காலம் இன்று பாதி ஒரு கேள்விக்குறியாக மாறியுள்ளது. நாட்டுடைய இளைஞர்கள் எடுத்துக்கொண்டால் அவர்கள் திக்கு திசை தெரியாமல் பயணிக்கும் ஒரு சமூகமாக மாறியுள்ளதை அவதானிக்க முடிகிறது. இது நமது நாட்டின் எதிர்காலத்தை எடுத்துக்கொண்டால் மிகவும் ஒரு வேதனை தரக்கூடிய ஒரு விடயமாகும். மேலும் உயிர் வாழ்வதற்கு பாதுகாப்பான நாடுகள் பட்டியலிலே இலங்கை தொடர்ந்தும் பின்னணியிலே இருக்கிறது. அதே போன்று மகிழ்ச்சியாக வாழக்கூடிய நாடுகள் பட்டியலிலும் இலங்கை பின்னணியிலே இருக்கிறது. ஜனநாயகம் பாதுகாக்கப்படும் நாடுகள் பட்டியலிலும் இலங்கை பின்னணியிலே இருக்கிறது. இப்படி எல்லா நிலைகளிலும் நாடு பின்னணியில் இருக்கும் போது மகளிர், இளைஞர், சிறுவர் யுவதிகள் போன்றவர்கள் எப்படி முன்னோக்கி பயணிக்க முடியும், எப்படி முன்னணிக்கு செல்ல முடியும் என்ற ஒரு கேள்வியை எழுப்ப விரும்புகிறேன். மேலும் இந்த நாட்டிலே சிறந்த எதிர்கால சந்ததியினை உருவாக்குவதற்கு தேவையான சூழ்நிலை நாம் உருவாக்க வேண்டும். மேலும் தற்போது நாட்டில் உள்ள மிகப்பெரிய பிரச்சனையாக தலை தூக்கி இருப்பது, நாட்டில் உள்ள எல்லா மாவட்டங்களிலும் போதை பொருள் பாவனை மற்றும் விநியோகம் அதிகரித்து காணப்படுகிறது. குறிப்பாக பாடசாலை மாணவர்கள் தொடக்கம் இளைஞர் யுவதிகள் வரை மத்தியிலே இந்த போதை பொருள் பாவனை அதிகரித்து காணப்படுகிறது. அதிகம் முன்பு உரையாற்றிய உறுப்பினர் கௌரவ உறுப்பினர் அவர்களும் கூறினார்கள், வட மாகாணத்தில் அதிகம் காணப்படுவதாக, ஆனாலும் இது எல்லா மாவட்டங்களிலும் இது பறந்து இந்த பிரச்சனை தலை தூக்கி உள்ளது. மேலும் தற்போது இன்னொரு முக்கியமான விடயத்தை கூறிக்கொள்ள விரும்புகிறேன். என்னவென்றால், தற்போது இந்த சூழ்நிலையிலே இளைஞர் யுவதிகளுக்கான பாதுகாப்பான நாடு ஒன்றை உருவாக்குவது தொடர்பிலே கவனம் செலுத்த வேண்டிய ஒரு காலத்தின் தேவையாகவும் கட்டாயமாக இருக்கிறது. குறிப்பாக தற்போது நாடிலே இடம்பெறும் தற்கொலைகள் சம்பவங்களில் அதிகமாக இளைஞர் யுவதிகள் ஈடுபடுகிறார்கள். அதிலே கவலை தரக்கூடிய விடயம் என்னவென்றால், பல்கலைக்கழக மாணவர்களும் இதில் அதிகமாக ஏற்படும். அதே போல நாட்டிலே தற்போது பொருளாதார பிரச்சனை, தொழில் வாய்ப்பின்மை போன்றவற்றின் காரணமாக, மன இறுக்கத்தின் காரணமாக இவ்வாறு நிலைமை ஏற்படுகிறது. அது மட்டுமல்லாமல் இந்த பிரச்சனைகள் தலை தூக்கிடுவது காரணமாக பலர் நாட்டை விட்டு வெளியேறியிருக்கிறார்கள். இளைஞர்கள் யுவதிகள் அதே போல வெளிநாடுகளுக்கு செல்ல துடித்துக் கொண்டிருக்கிறார்கள். அவை இவையான ஒரு சூழ்நிலை, அதாவது எதிர்கால சந்ததியினருக்கு நிச்சயமற்ற சூழ்நிலை இந்த நாட்டிலே ஏற்பட்டிருக்கிறது. அத்தோடு தற்போது இந்த சமூக ஊடகங்களிலே தவறான பயன்பாடு காரணமாகவும் இளைஞர்கள் வழிமாறி செல்லும் ஒரு நிலை காணப்படுகிறது. மேலும் தற்போது நமது இளைஞர் சமுதாயத்தை ஒரு தொழில் முயற்சிசார் துறையிலே ஈடுபடுத்துவதற்கும் கல்வியிலே முன்னேற தவறும் இளைஞர் யுவதிகளை தொழிற்சார் கல்வியின் ஊடாக அல்லது சுய தொழிலின் ஊடாக முன்னேற்றுவதற்கு தேவையான திட்டங்களை அரசாங்கம் தயார் செய்து நடைமுறைப்படுத்தப்பட வேண்டும் என்று நான் கேட்கிறேன். மேலும் இதனை செய்வதற்கு இளைஞர் விவகார அமைச்சு மிகவும் ஈடுபாடோடு செயல்பட வேண்டும். மேலும் தலைமை தாங்கார உறுப்பினர் அவர்களே, நமது நாட்டின் சிறுவர் மகளிர் போன்றவற்றுடைய பாதுகாப்பு இன்று கேள்விக்குறியாக மாறியுள்ளது. குறிப்பாக சொல்லப்பட வேண்டும் என்றால் பாலியல் கல்வியின் முக்கியத்துவம் சரியான முறையிலே சமூகத்துக்கு கொண்டு செல்லப்படாமையின் காரணமாக பாலியல் வன்முறைக்கு உட்படுத்தப்படும் சம்பவங்கள் அதிகரித்து காணப்படுகிறது. குறிப்பாக பாலியல் வன்முறைக்கு உட்படுத்தப்படும் சிறுமிகளுடைய தொகையும் தற்போது அதிகமாக காணப்படுகிறது. மேலும் பெற்றோர் இன்றி பாதுகாப்பு இல்லங்களில் தங்க வைக்கப்பட்டிருக்கும் சிறுவர் சிறுமிகள் மீது பாலியல் வன்கொடுமைகளும் கட்டவிழ்த்து விடப்பட்டுள்ளது. இது குறித்து கௌரவ அமைச்சர் அவர்களே அதிக தரவை நீங்களே இந்த பாராளுமன்றத்திலே தெரிவித்திருக்கிறீர்கள். அதனால் தற்போது பல்வேறு துறைகளிலே இதனை தடுத்து நிறுத்துவதற்கு நாங்கள் வேலை திட்டங்களை முன்னெடுக்க வேண்டும். அதனால் பல்வேறு துறைகளில் திறமைகளை வெளிப்படுத்தி சாதனைகளை புரியும் இளைஞர் யுவதிகளை சிறுவர் சிறுமிகளை ஊக்குவித்து பாராட்டி அவர்கள் வாழ்வின் முன்னேற்ற பாதைக்கு கொண்டு செல்வதற்கு நடவடிக்கை எடுக்க வேண்டும் என்பது அனைவரின் பொறுப்பாகும். மேலும் கடந்த காலங்களிலே நமது நாட்டை பொறுத்த அளவு விளையாட்டுத்துறை, கல்வித்துறை, பொறியியல் துறை போன்றவற்றிலே இளைஞர் யுவதிகள் பல்வேறு திறமைகளை வெளிக்காட்டி இருக்கிறார்கள். அவர்களை ஊக்கப்படுத்துவதன் மூலமாகத்தான் நாட்டில் மனிதவளம் மிக்க நாடாக நமது நாட்டை மாற்றி அமைக்க முடியும் என்று கூறிக்கொள்வதோடு தற்போது மகளிர் பாதுகாப்பு மிக முக்கியத்துவம் வாய்ந்த ஒன்றாகும். அதாவது இந்த வீதியிலே பெண்கள் தனியாக சுதந்திரமாக செல்லக்கூடிய பாதுகாப்பான சூழ்நிலை இன்னும் நம் நாட்டிலே ஏற்படவில்லை. பல்வேறு வகையிலே பெண்கள் துன்புறுத்தப்படுகிறார்கள். அரச நிறுவனங்கள், தனியார் நிறுவனங்கள் போன்றவற்றிலே நாங்கள் இந்த பேசிக் கொண்டிருக்க இந்த பாராளுமன்றத்தில் கூட பெண்களுக்கு எதிரான துஷ்பிரயோகம் ஏற்பட்டதாக கடந்த காலங்களிலே பேசப்பட்டது. ஆகவே உண்மையிலே பெண்கள் மீது பாலியல் வன்கொடுமையிலே கண்டிக்கத்தக்கது மட்டுமல்லாமல் இது ஈடுபடுவோருக்கு எதிராக கடுமையான சட்டங்கள் நடைமுறைப்படுத்தப்பட வேண்டும் என்ற வழக்குகள் நீண்ட காலமாக இழுப்படையிலே இருக்கிறது. ஆனால் அதற்காக எந்த விதமான தீர்வும் கிடைப்பதில்லை. ஆனால் மன அழுத்தத்துக்கு அவர்கள் பட்ட துன்பங்கள் இருக்கிறார்கள். மேலும் பெண்கள் சுயமாக முடிவெடுத்து சுதந்திரமாக செயல்படக்கூடிய ஒரு சூழ்நிலை இந்த நாட்டில் உருவாக்கப்பட வேண்டும். அப்பொழுதுதான் அனைவருமே சமமாக வாழக்கூடிய ஒரு நிலை இந்த நாட்டில் ஏற்படும். மேலும் தற்போது கௌரவ விளையாட்டுத்துறை அமைச்சர் இருக்கிறார். அதனால் விளையாட்டு சம்பந்தமான ஒரு விஷயத்தை சொல்ல விரும்புகிறேன். விளையாட்டுத்துறை எடுத்துக்கொண்டால் கிரிக்கெட்டில் இடம்பெறும் ஊழல்கள் குறித்து தற்போது அதிகமாக பேசப்படுகிறது. இது தொடர்பிலே சபையிலே கருத்து வெளியிட்டு துறைக்கு பொறுப்பான அமைச்சர் தற்போது நீக்கப்பட்டிருக்கிறார். ஊழல் சம்பந்தமாக பேசி பதவி நீக்கப்பட்ட அமைச்சர் என்ற பெருமையும் முன்னாள் அமைச்சர் அவர்கள் பெற்றிருக்கிறார். மேலும் இலங்கை கிரிக்கெட் நிறுவனத்தில் ஈடுபட்டதாக கூறப்படும் ஊழல் தொடர்பாக விசாரணை நடத்தப்பட்டு குற்றவாளிகள் தண்டிக்கப்பட வேண்டும். மேலும் கிரிக்கெட் நிறுவனத்தில் ஊழல் மோசடிகள், மன தவறான நிர்வாகம், மன தவறான அணி தேர்வு போன்றவற்றின் காரணமாக நமது அணி கடந்த காலங்களில் வீழ்ச்சியை அடைந்து கொண்டிருக்கிறது. ஆகவே துரதிர்ஷ்டவசமாக நமது நாட்டில் நமது அணியிலே அதாவது அனுபவம் வாய்ந்த வீரர்கள் இல்லை. அதே போல இருந்தாலும் அவர்கள் நீண்ட காலம் விளையாட முடியாத சூழ்நிலை காணப்படுகிறது. திறமையான வீரர்கள் தொடர்ச்சியாக போட்டிகளிலே விளையாடுவதையும் காண முடியாத நிலை காணப்படுகிறது. அதே போல வீரர்களிடையே அனுபவம், பயிற்சி, நுணுக்கம் போன்றவை காணப்பட வேண்டும் என்று கூறிக்கொள்ள வேண்டும். இந்த இலங்கை கிரிக்கெட் அணியை பொறுத்தவரையிலே சிறுபான்மை மக்கள் காலங்காலமாக புறக்கணிக்கப்பட்டு வருவதை காணக்கூடியதாக இருக்கிறது. கௌரவ அமைச்சர் அவர்கள் உங்களுக்கு தெரியும், இந்த மகளிர் வலைப்பந்து போட்டியிலே இரண்டு சிறுபான்மை பெண் யுவதிகள் இணைக்கப்பட்டு அவர்கள் சாதனை புரிந்து நாட்டுக்கு பெருமை சேர்த்தார்கள். அவை இதனை கருத்தில் கொண்டு நாங்கள் செயல்பட வேண்டும். என்றால் நீங்கள் மற்ற நாட்டின் அணிகளை எடுத்துக்கொண்டால், குறிப்பாக ஆஸ்திரேலியா, நியூசிலாந்து, சவுத் ஆப்பிரிக்கா, இங்கிலாந்து போன்றவற்றை எடுத்திருந்தால் அனைத்து மக்களை உள்வாங்கக்கூடிய, சமமாக பார்க்கக்கூடிய வகையிலே அந்த அணிகளை உள்வாங்கப்படுகிறார்கள். ஆனால் நீண்ட காலமாக நமது நாட்டிலே அந்த ஒரு குறைபாடு காணப்படுகிறது. அதனை இதனை நிவர்த்தி செய்யப்பட வேண்டும் என்று நான் கேட்டுக்கொள்கிறேன். குறிப்பாக இந்த கிரிக்கெட் பல்வேறு விதமான குறைபாடுகள் காணப்படுகிறது. அவை இந்த இந்திய அணியை எடுத்துக்கொண்டீர்களா, டெஸ்ட், ஒன் டே, ஓடிஐ போன்றவற்றுக்கு தனித்தனியாக அவர்கள் அந்த அணியை தெரிவு செய்கிறார்கள். அனுபவம் வாய்ந்தவர்களை டெஸ்ட் அணிக்கும், திறமை வாய்ந்தவர்களை ஓடிஐ அணிப்புக்கும், இளைஞர்களை T20 உள்வாங்கி அந்த விளையாட்டுத்துறை மேம்படுத்துகிறார்கள். அதே போல வடக்கிலே காஷ்மீர், இமாச்சல் பிரதேசம் முதல் தெற்கே தமிழ்நாடு, கேரளா வரை அனைத்து வகைகளுக்கும் சமமாக வாய்ப்பு அளிக்கிறார்கள். அந்த சூழ்நிலை நமது நாட்டில் உருவாக்கப்பட வேண்டும். இல்லை என்றால் கிரிக்கெட் அணி எடுத்துக்கொண்டால் இந்த வீரர்கள் ஒரு சில கொழும்பு, கம்பா, லட்டி, மேல் மாகாணத்தை மட்டும் உள்ளடக்கப்பட்ட வீரர்கள் மட்டும் உள்வாங்கப்படுவது ஒரு வேதனைக்கு தரக்கூடிய விடயமாக காண்கிறோம். ஆகவே விளையாட்டிலும் இனவாத அடிப்படையில் தேர்வுகள் செய்யப்பட்டுள்ளன. எதிர்காலத்தில் இது நடக்கக்கூடாது. உங்களை போல ஒரு அமைச்சர் இதற்கு தடை விதிக்க வேண்டும் என நான் கேட்டுக்கொள்வதோடு குறிப்பாக ஒரு விடயத்தை கூறிக்கொள்ள, இறுதியாக நமது நாட்டிலே பல கிரிக்கெட் மைதானங்கள் அமைக்கப்பட்டாலும் நுகர்வு ஆஸ்திரேலியா போன்ற கால சூழ்நிலை உள்ள இடங்களிலே ஒரு இன்டர்நேஷனல் கிரிக்கெட் ஸ்டேடியம் அமைக்கப்பட வேண்டும். அதன் மூலமாக எதிர்காலங்களிலே அணி ஆஸ்திரேலியா, நியூசிலாந்து, இங்கிலாந்து போன்ற நாடுகளுக்கு செல்லப்படும் போது அந்த பயிற்சி மூலமாக அவர்கள் தயாராகி அந்த பயிற்சிகளுக்கு அவர் செல்லக்கூடிய சூழ்நிலை உருவாகும் என்று கூறுகிறது. ஆகவே இது குறித்து விளையாட்டுத்துறை அமைச்சர் கவனத்தை செலுத்திக் கொள்ள வேண்டும் என்பதோடு குறிப்பாக கடைசி ஒரு விடயத்தை நான் கூறிக்கொள்ள விரும்புகிறேன். என்னவென்றால், இன்று நமது நாட்டுடைய எதிர்காலத்தை பொறுப்பேற்க காத்திருக்கும் சிறுவர்கள், இளைஞர்கள், யுவதிகள் சுபீஷமான எதிர்காலத்தை ஏற்படுத்தி கொடுக்க பாதுகாப்பான நாட்டொன்றை, ஒழுக்கமான நாட்டொன்றை, வளமான நாடொன்றை உருவாக்குவதற்கு அனைவரும் ஒன்றாக செயல்பட வேண்டும் என்று கேட்டுக்கொண்டு விடைபெறுகிறேன். நன்றி.
நன்றி கரு. ரோஹண திசா நாயக்க மாத்து துமோ புத்துமர் வினாடி துலஹாக்க காலையாக்தி
மூலாசனே கரு மந்திரித்துமணி உமேதன கிரீடகை வசையும் உபத்துமாத் கிரீடாவுக்கு என்ன பகமும் உணர்ந்துவேன் கட்டித்துக்கணும். மே விழாவே அப்படி நவ கிரீடா அமாத்திய ஹரையின் பறந்து மெத்துமாத் மே அவஸ்தா மே இஸ்தான் இன்ன நிசா அந்த உதாசன சிட்டு விபக்ஷ நாயக்க சஜித் பிரேமதாச மெத்துமா எத்துலு விபக்ஷே கரு மந்திரித்துமல்லாத் எவகேம ஆண்டு பக்ஷே கரு மந்திரித்துமல்லாத் அத்தாக்கள சீலு கர்ணு இத்தாம சங்வேதிவு எப்படி பந்த மம இத்தனவா விசேஷம் ஏ தேசபாலனின் தொரவு ඔවුන් මේ රටේ ක්‍රිකට් ක්‍රිකට් ක්‍රීඩාව ගැන හැම ක්‍රීඩාවක් ගැනම හැම ක්‍රීඩා අංශයක් ගැනම ඒ වගේම පුංචි දරුවෝ ගැන පෙරපාසල ගැන කාන්තාවන් ගැන කාන්තාවන්ගේ අයිතිවාසිකම් උරුමයන් පිළිබඳව ඒ කතා කළ කරුණු මම හිතන්නේ අපි තාම සංවේදීව කල්පනා කරනවා. විශේෂයෙන් ක්‍රීඩාව ගත්තාම මේ රටේ අපේ රටේ ක්‍රීඩා සංගම් සභාපතිතුමනි 72ක් තිබෙනවා. ඒ 72කින් 66ක්ම දැනට සක්‍රීය ලෙස ක්‍රියාත්මක වෙන ක්‍රීඩා සංගම් 6ක යම් ආකාරයේ ගැටලු සහගත තත්ත්වයන් නැති වෙලා තිබෙනවා. මම හිතන්නේ පිළිබඳව මම සඳහන් කළොත් හොඳයි කියලා කල්පනා කරනවා. සම්බෝ ක්‍රීඩාව, පවර්බෝඩ් ක්‍රීඩාව, යුනිෆයිඩ් ක්‍රීඩාව, බෝඩ්රූම් ඩාන්සින් සහ ජුජිත්සු කියන ක්‍රීඩා සම්මේලන තමයි එසේ අක්‍රීය භාවයට පත් වෙලා තිබෙන්නේ. මම හිතනවා අපේ හරින් පරන්දු ක්‍රීඩා ඇමතුමා ගැන මම දන්නවා. මොකද එතුමා තමයි මාතලේ අපේ ජිම්නේසියම් එක මිට 2016 දී විවෘත කරන්න ආවේ. බර්නන්ඩ් අලුහැරේ ක්‍රීඩා පිටියේ මම එවකට රාජ්‍ය මැතිවරණ නියෝජ්‍ය මැතිවරණ වශයෙන් කටයුතු කරද්දී අපි ආරම්භ කරපු ක්‍රීඩා පිටිය එතුමාලා විවෘත කළා වගේම අපිට හොඳ ජිම්නේසියම් එකක් ලබා දුන්නා. මම ඒ පිළිබඳව ස්තුතිවන්ත වෙනවා. මම එතුමත් එක්ක සහභාගී වුණා පසුගිය දවසකදී ක්‍රීඩා මාත්‍යාංශයේ පැවති පළවෙනි සාකච්ඡාවට. මම හිතන්නේ එතුමගේ ක්‍රීඩා පිළිබඳව තියෙන අවබෝධය සහ උවමනාව ක්‍රීඩා මාත්‍යවරයෙක් ලද වශයෙන් ලද අත්දැකීම් පිළිබඳව ඇත්ත වශයෙන්ම මම මේ වෙලාවේ සතුටු වෙනවා. ඒ නිසා එතුමා මගේ ඉල්ලීමක් කළා. මම හිටියේ දරුව මාත්‍යතුමනි හිටපු ක්‍රීඩා ඇමතුරුවෙන් හිටපු වර්ල්ඩ් ට්‍රේඩ් සෙන්ටර් එකේ හිටියේ. ඒකට 130 ගණක් මාසෙට ගෙව්වා. ඉතින් මම කිව්වා මට ඇවිල්ලා ක්‍රීඩා අමාත්‍යාංශේ එන්න කියලා. ඉතින් මම එතෙන් ආව. මම බොහොම උවමනාවෙන් හිටියේ. මොකද මමත් ඊට පෙර ඉල්ලීමක් කරලා තිබ්බා මේ ස්ථානයෙන් අයින් වෙන්න ඕනේ කියලා. 136ක් මම හිතන්නේ 2024 ජනවාරි මාසයේ ඉඳලා ක්‍රීඩා අමාත්‍යාංශයට ඉතුරු වෙනවා. ඒක 140ක් විතර වෙනවා. ඒකත් මින් පස්සේ බෝලයක් බැට් එකක් ගන්න ඈත ගම්දනව්වලට අපේ ක්‍රීඩක ක්‍රීඩිකාවන්ට ඒ ක්‍රීඩා උපකරණ ලබා දෙන්න ඒ තුලින් අපිට අවස්ථාව ලැබෙයි කියලා අපි කල්පනා කරනවා. විශේෂයෙන් මේ ඉදිරිපත් කරන කරුණු කාරණා දිහා බලපුවාම මම හිතන්නේ හැමෝම බොහොම ආදරෙන් ලිංගතුව තමයි ක්‍රීඩාව ගැන කතා කළේ. ක්‍රීඩාව ගැන කතා කරනකොට ඒකාබද්ධ ක්‍රීඩා කළමනාකරණය, තරංගකාරී ක්‍රීඩා සංවර්ධනයෙන් ජාත්‍යන්තර ජයග්‍රහණ ලබා ගැනීම, ක්‍රීඩා යටිතල පහසුකම් සංවර්ධනය, මම හිතන්නේ හුඟක් මන්ත්‍රීතුමාලා කතා කරා ඒ ප්‍රදේශවල ක්‍රීඩා පිළිබඳව ක්‍රීඩා සංස්කෘතිය අතුරින් ක්‍රියාකාරී නිරෝගීමත් පරපුරක් බිහි කිරීම, ජාතික ක්‍රීඩා ආර්ථිකයක් ඇති කිරීම. මම හිතන්නේ ගරු අමාත්‍යතුමා සඳහන් කළා මේ රට වටේම තියෙන මොහොදු සීමාවේ ගිලිච්ච නැව් හැම තියෙනවා. ඒවලත් මම හිතන්නේ අලුත් ඒවලින් මොකද්ද ඩයිවින් ඩයිවිං ක්‍රීඩාව පරිදිුණු කරන්න ජාතික ආර්ථික ශක්තිමත් තරුණ නායකත්වයක් තරුණ හැකියා කුසලතා වර්ධනය නව තරුණ රැකියා අවස්ථා මතින්තර තරුණ පරපුරක් ආනයන ආදේශික නිෂ්පාදන සංවර්ධනය මේ ආදී වශයෙන් මම හිතන්නේ මේ ක්‍රීඩා මාත්‍යාංශයේ සුවිශේෂී කාර්යභාරයක් අපිට තිබෙනවා මම හිතන ඒ නිසා විශ්වාසයෙන් විශේෂයෙන් කල්පනා කරනවා අපි ක්‍රීඩා විශ්වවිද්‍යාලයක් සඳහාත් ගරු අමාත්‍යතුමාගේ නායකත්වයෙන් ජනාධිපතිතුමාගේ උපදෙස් මත 2024 ක්‍රියාත්මක වෙනවා යුනිවර්සිටි ඔෆ් ස්පෝර්ට්ස් සයන්ස් මම හිතන්නේ ක්‍රීඩාව ස්පෝර්ට්ස් සයන්ස් කියලා වෙනස් වෙනවා නම් හොඳයි ලෝකයේ බොහෝ රටවල් පාවිච්චි කරන්නේ ඒ විදිහට ක්‍රීඩා විද්‍යාවක වශයෙන් ක්‍රීඩා සංවර්ධන දෙපාර්තමේන්තුව ක්‍රීඩා යටතල පහසුකම් අංශය ක්‍රීඩා වෛද්‍ය ආයතනය ජාතික ක්‍රීඩා විද්‍යායතනය සුගතදාස ජාතික ක්‍රීඩා සංකීර්ණ අධිකාරිය ශ්‍රී ලංකා උත්තේජක මර්ධන නියෝජ්‍ය ආයතනය ජාතික තරුණ සේවා සභාව ජාතික යෝන් ශ්‍රී ලංකේය කුඩා ව්‍යාපාර සංවර්ධනය නායකත්ව සංවර්ධන ජාතික මධ්‍යස්ථානය මම හිතන්නේ ක්‍රීඩා මාත්‍යාංශයේ සතුව විශාල සම්පත් ප්‍රමාණයක් තිබෙනවා මේ රටේ තරුණ පරපුර සමග එකට යන්න මම විශේෂයෙන් මේ වෙලාවේ කියන්න ඕනේ අධ්‍යාපන අමාත්‍යාංශයේ පාසල් දරුවෝ පාසල් හැර යනවත් එක්කම ඒ සඳහා විශේෂ වූ වැඩපිළිවෙලක් ක්‍රීඩා අමාත්‍යාංශයේ අද සූදානම් රට පුරාම ක්‍රියාත්මක කරන්න ඒ ක්‍රියාත්මක කිරීමේදී ක්‍රිකට් ක්‍රීඩාව ගැන කතා කළා එතනදී අපි කියන්න ඕනේ ක්‍රිකට් ක්‍රීඩාව දිස්ත්‍රික් 25 එවැගේම පළාත් 9 අපි ආසන ගත්තොත් ආසන 168ක් තිබුණා නේද ආසන 168ක් ආසන 168ක් ගත්ත ඉලෙක්ට්‍රෝඩ් 168කින් මුළු රටම එකක් වශයෙන් ගත්තොත් මේක හැම පැත්තටම බෙදාගෙන හැරලා ක්‍රිකට් ක්‍රීඩාව මේ රටේ අලුතෙන් ආරම්භ කිරීමේ වැඩපිළිවෙලක් අපිට ආරම්භ කරන්න පුළුවන් කියලා ජනාධිපතිතුමාත් ඒ සඳහා සහයෝගය ලබා දෙන්න රුපියල් මිලියන 1.5ක් පමණ බිලියන 1.5ක් පමණ අලුතෙන් 2024 ලබා දීලා තියෙනවා ක්‍රිකට් ආයතනයට අමතරව විශේෂයෙන් මේ රටේ පළාත් අතර ක්‍රීඩක ක්‍රීඩිකාවෝ ක්‍රිකට් ක්‍රීඩාවෙන් ඉදිරියට ගැනීම සඳහා ඒ වැඩපිළිවෙල ඔස්සේ වැඩමුළු තියලා ක්‍රීඩා තරඟ සංවිධානය කරලා ඒ ක්‍රීඩක ක්‍රීඩිකාවන් තෝරගෙන ඔවුන් මේ රටේ ක්‍රිකට් ක්‍රීඩාවට යොමු කිරීම ඉතාම වැදගත් කියලා අපි කල්පනා කරනවා මේ දක්වා අපිට සුවිශේෂී ජයග්‍රහණය ලබා ගන්න පුළුවන් වෙලා තිබෙනවා ක්‍රිකට් ක්‍රීඩාව මූලාසනයේ ගරු මන්ත්‍රීතුමනි මේ ක්‍රීඩාව කියලා කිව්වොත් මම හිතනවා මහා මාර්ග අමාත්‍යාංශය තියෙනවා නාගරික සංවර අමාත්‍යාංශය මේ රටේ අමාත්‍යාංශ ගණනාවක් තියෙනවා දැන් අමාත්‍යාංශ තියෙනවා සංචාරක අමාත්‍යාංශය ඉඩම් අමාත්‍යාංශය හැබැයි මේ ක්‍රීඩා සහ යෞවන කටයුතු අමාත්‍යාංශයේ මම දකින්නේ වෙනම ලැංග්වේජ් එකක් වශයෙන් වෙනම භාෂාවක් විශ්වීය භාෂාවක් වශයෙන් තමයි මම මේක දකින්නේ මොකද තරුණ තරුණයන් එක්කකට වැඩ කිරීම ක්‍රීඩාවත් එක්කකට කටයුතු කිරීම වෙනම විෂය පතයක් කියලා තමයි මම කල්පනා කරන්නේ ඉතින් ඒ නිසා මෙහිදී අද මේ යහපතේ කැබින් එකේ අපේ බොක්ස් එකේ ඉන්නවා ක්‍රීඩා අමාත්‍යාංශයේ ලේකම්තුමාලා අධ්‍යක්ෂ ජනරාල්වරයා අතුරු ඒ මහත්තුරු ඔක්කොම ඉන්නවා අපි 2024 අවුරුද්දේ මේ වැඩකටයුතු ආරම්භ කරනකොට ගරි අමාත්‍යතුමාගේ නායකත්වයෙන් අපි ඔක්කොම එක කණ්ඩායමක් විදිහට අපේ තියෙන අඩුපාඩුකම් හොයලා බලලා දැන් උදේ මනුෂ්‍ය නානාකාර ගරු අමාත්‍යතුමා කිව්වා ක්‍රිකට් ගැන කතා කරනකොට එතුමා වාර්තාවේ එක තැනක සඳහන් වුණ දෙයක් කිව්වා මොකද්ද ක්‍රීඩා අමාත්‍යාංශයේ ලේකම්තුමා සහ අමාත්‍යාංශයේ අපේ ව්‍යවස්ථාදායක අතර ක්‍රිකට් ශ්‍රී ලංකා ක්‍රිකට් අතර මනා සම්බන්ධතාවයක් තිබුණ නැහැ කියලා එතුමා සඳහන් කළා. එහෙනම් අපි දැනගන්න ඕනේ අදින් පස්සේ ඒ සම්බන්ධතාවය ඉස්සරහට ගෙනියන්න කොහොමද සම්බන්ධතාවය ඇති කරගන්නේ? ඒ නිසා 2024 අවුරුද්දේ පාර්ලිමේන්තුවේ පැවැත්වෙන උපදේශක කාර්යක සභාවට අපි ගරු අමාත්‍යතුමාට අපි යෝජනා කළේ හැම ක්‍රීඩා සම්මේලනයක්ම මේ රටේ ගෙන්නන්න. ඔවුන් සමග සාකච්ඡාවෙන් සම්මුතියෙන් අපි ප්‍රශ්න වලට මුහුණ දෙමු. මම ඊයේ ගියා ඊහවස මුහතායි අවසාන මහතරඟ සඳහා සුගතදාස ක්‍රීඩා පිටියට. මම එතෙන් ගියාට පස්සේ තමයි දැනගන්න ලැබුණේ අන්තිමට කණ්ඩායම් දෙකක් අතර තියෙන ගැටලුවක් තියෙනවා. මුහතායි නෙමෙයි හෑන්ඩ්බෝල් ක්‍රීඩාව සඳහා අපි ගියා එක අවස්ථාවක. කණ්ඩායම් දෙකක් අතර ගැටලුවක් හිටපු කණ්ඩායම සහ ඉන්න කණ්ඩායම. හැමදාම එකට ගහ ගන්නවා බැන ගන්නවා තමයි ඒකට කරන්නේ. ඉතින් මම හිතනවා මේක සාකච්ඡාවෙන් සම්මුතියෙන් අපේ නව අමාත්‍යතුමා යටතේ ඔවුන් එක සාකච්ඡා කළා. මේ ගැටළු විසඳගත්තොත් අපිට පුළුවන් මෙරටේ ක්‍රීඩාව බාධකයෙන් තොරව ඉස්සරහට ගෙනියන්න. ක්‍රිකට් ක්‍රීඩාවේ වුණත් එවැනි තත්ත්වයන් තියෙන්න පුළුවන්. ඉතින් ඒ නිසා අපි ඔක්කොම එකතු වෙලා සාකච්ඡාවෙන් සම්මුතියෙන් මේ බාධක අයින් කළා දාලා අපි ඉස්සරහට මේ ක්‍රීඩාව ගෙන යාම සඳහා අවශ්‍ය කටයුතු කරන්න ඕනේ කියන එක මම විශ්වාස කරනවා ගරු මූලාසනයේ සභාපතිතුමනි. ඒ වගේම තරුණ කටයුතු අමාත්‍යාංශ අපි ගත්තොත් අපි දැක්ක පහුගිය දවස්වල මේ මතින් තොර රටක් කියන කරුණ ඔස්සේ අපිට අවශ්‍යයි මේ රටේ තරුණ පරපුර මද්‍රව්‍ය වලින් ඈත් කර ගැනීම. ඒ මද්‍රව්‍ය වලින් ඈත් කර ගැනීම සඳහා මම හිතන්නේ අපිට විශේෂ කාර්යභාරයක් තියෙනවා. පෙරේදා දවසෙත් අපි දැක්ක අපි අමාත්‍යතුමාත් පළවෙනි රැස්වීම වශයෙන් සහභාගී වුණා. අපේ ප්‍රොග්‍රෙස් මීටින් අතිබ්බ අතරම ඒ සඳහා අපි සහභාගී වුණා. විශේෂ ඇන්ටි ඩෝපින් ආයතනය අපි එතනදී මද්‍රව්‍ය නියෝජ්‍ය ආයතනය මර්ධන උත්තේජක මර්ධන නියෝජ්‍ය ආයතනය අපි එතන සාකච්ඡා කරලා මම හිතන්නේ අලුත් වැඩපිළිවෙලක් මෙරටේ පටන් ගත්තා. මොකද
ගරු මත්තම විනාඩි දෙකක් කාලයක් තියෙනවා ඔබතුමාට.
හරි විනාඩි දෙකක්. මගේ නවත්තනවා
මේ. ඒක තමයි විනාඩි දෙකක් තියෙනවා ඔබතුමාට.
ආ
විනාඩි දෙකක් තිබෙනවා ඔබතුමාට.
ඔව්. විශේෂයෙන් ඒ මද්‍රව්‍ය පාලනය කිරීම මම හිතන්නේ ක්‍රීඩාවේ අපේ වැදගත් කාර්යභාරයක්. මෙරටේ මද්‍රව්‍ය පාලනය කිරීම තුළින් මම හිතන්නේ හොඳ ක්‍රීඩාවක් ඉස්සරහට ගෙනියන්න පුළුවන් කියන විශ්වාසය අපි තුල තියෙනවා. ඒ නිසා මම ඉල්ලා සිටිනවා තරුණ කටයුතු අමාත්‍යාංශ වශයෙන් ඒ වගේම ජාතික තරුණ සේවා සභාව වශයෙන් අපේ මධ්‍යස්ථාන 57ක් මේ රටේ තියෙනවා. ඒ වගේම යෝන් සේනාංක 58ක් මේ රටේ තියෙනවා. අවුරුදු 18යි 29යි අතර තරුණ සේවා සභාව මෙතන තියෙනවා. මම හිතන්නේ නව ව්‍යවස්ථායකත්වයේ වැඩපිළිවෙළ මේ රටේ තියෙනවා. මේ හැම ආයතනයක් ඔස්සේම මේ රටේ ජනතාවට සුවිශේෂී කාර්යභාරයක් ක්‍රියාත්මක කරන්න නව ව්‍යවසායකයන් බිහි කරන්න තරුණ කටයුතු අමාත්‍යාංශ හරහා අපිට පුළුවන්කම ලැබෙයි කියලා අපි විශ්වාස කරනවා. ඒ නිසා මම අපි සුබපතනවා අපේ ගරු නව අමාත්‍යතුමාට හරින් පන්දුමැතිතුමාට. මම හිතන්නේ එතුමා ක්‍රීඩා පිළිබඳව බොහෝ උනන්දුවක් දක්වන කෙනෙක් වශයෙන් ඒ වගේම හිටපු අමාත්‍ය රොසන් රණසිංහ අමාත්‍යතුමාටත් මම මේ වෙලාවේ ස්තුති කරන්න අමතක කරන්නේ නැහැ. මොකද එතුමා හිටපු කාලෙදී බොහොම උවමනාවෙන් ඒ සඳහා කටයුතු කළා. ඒ නිසා මම හිතන්නේ ඒ අමාත්‍යතුමා යන වෙලාව මේ අලුත් අමාත්‍යතුමා ආපු වෙලාවේ මම වගේ කියොත් මම වගේ අතරමැද ඉඳගෙන මේක හරියට සහ සම්බන්ධය ඇති කරගන්න මෙන්නේ වැඩපිළිවෙල ක්‍රියාත්මක කිරීම මම ඉල්ලන්නේ අපේ ලේකම්තුමා ඇතුළු අපේ සිළුම නිලධාරි මහතුරුන්ට එක කණ්ඩායමක් වශයෙන් අපි 2024 අවුරුද්දේ මේ රටේ ක්‍රීඩාව සංවර්ධනය කිරීම සඳහා ක්‍රිකට් ක්‍රීඩාව වර්ධනය කිරීම සඳහා සෑම ක්‍රීඩාවක්ම සංවර්ධනය කිරීම සඳහා අවශ්‍ය කටයුතු කරමු කියලා. ඒ වගේම අවසන් වශයෙන් හොකී ක්‍රීඩාවට සම්බන්ධ දෙයක් වශයෙන් මාතලේ දිස්ත්‍රික්කයේ නියෝජනය කරන වශයෙන් අපිට තිබා කොළඹ රීඩ් මාවතේ හොකී ටර්ෆ් එකේ ලොකු ගැටලුවක් කලැප්ස් වෙලා තිබ්බා. මාතලේ හොකී ටර්ෆ් එකේමයි අපි ඒ සඳහාත් අවශ්‍ය උත්තර ලබා ගන්න පුළුවන් වුණා. තව මාස එකම රාජ්‍යයක් ඇතුළත හොකී ක්‍රීඩාව සංවර්ධනය කිරීම සඳහා ජාත්‍යන්තරට මේ ග්‍රාස් කෝට් එක ශ්‍රී ලංකල්ලා ඉන්ටර්නැෂනල් ජාත්‍යන්තරට යනකොට ඒක මේ වගේ ටර්ෆ් එකේ ශ්‍රී ලංකරන්න ඕනේ. අන්න ඒ අවස්ථාවත් මේ රටේ හොකී ක්‍රීඩකයන්ට ලැබෙනවායි කියන එකත් මේක මතක් කරමින් මට ලබාදුන අවස්ථාව පිළිබඳව මගේ ස්තුතිය ඔබතුමාට පුද කරමින් මන්නේන ස්තුති ගරු මුලාසරි මන්ත්‍රීතුමනි.
ස්තුති ගරු අමාත්‍යතුමනි. ගරු ඔනබල් ගරු ඔනබල් ශානක්‍යන් රාසමණික්කම you have 7 minutes.
Thank you presiding officer. ඉන්ද්‍රේ නාලලේ මිහ මුඛ්‍යමාහ இந்த சிறுவர் சார்ந்த அமைச்சினுடைய விவாதத்திலே நான் இன்று பேசுவதற்காக இருக்கவில்லை. இருந்தாலும் நேற்று முன்தினம் பார்த்த ஒரு சம்பவம் என்னை கட்டாயமாக பேச வேண்டும் என்று என்னுடைய மனதுக்கு வந்ததினால்தான் இன்று பேசுறதுக்கு வந்திருக்கின்றேன். உண்மையிலே கடந்த நவம்பர் மாதம் 16ஆம் தேதி தர்ஷாத் என்று அழைக்கப்படும் இந்த சிறுவன் அம்பாறை கொக்குவில் அம்பாறை மாவட்டத்திலே கொக்குவில் பிரதேசத்திலே கொம்பு பிள்ளையார் என்ற ஆலயத்திலே ஒரு மணி ஒரு விளக்கு மற்றும் ஒரு சாம்பிராணி அந்த ஒரு தட்டு இந்த மூன்று விடயங்களையும் களவழுத்ததான ஒரு குற்றச்சாட்டுக்கு கைது செய்யப்பட்டிருந்தார். அவருக்கு அவர் பிறந்திருந்தது 2009 பன்னெண்டாம் மாதம் 11ஆம் தேதி. அப்ப அவருக்கு தற்பொழுது வயது 14. அவரை கைது செய்து இதுதான் அவர் சிறையிலே போலீஸ் பிரிவிலே அவர் இருந்த புகைப்படம். அவரை கைது செய்து அவர் சிறையிலே போலீசாருடைய கட்டுப்பாட்டில் இருந்தார். அதனைத் தொடர்ந்து அவரை நீதிமன்றம் ஊடாக விளக்கு மறியலே 14 வயது என்ற அடிப்படையிலே விளக்கு மறியலே வைக்காமல் அவரை சிறுவர் பாதுகாப்பு பிரிவுக்கு மட்டக்களப்பு மாவட்டத்தில் அனுப்பப்பட்டு அதனைத் தொடர்ந்து அவர் அங்கே இருந்து கல்முனைக்கு அனுப்பப்பட்டிருக்கிறார். அதனைத் தொடர்ந்து கடந்த ஒரு இரு நாட்களுக்கு முன்பாக அவர் ஒரு சடலமாக ஒரு உயிரிழந்த நிலையிலே அவருடைய பெற்றோரிடம் ஒப்படைக்கப்பட்டார். இதுதான் அவருடைய கண்ணீர் அஞ்சலி அந்த செய்தி. இந்த 14 வயது சிறுவன் ஒரு கோவிலே ஒரு மணியும் ஒரு விளக்கும் ஒரு சாம்பிராணி புகைப்போடும் ஒரு தட்டும் களவெடுத்த குற்றச்சாட்டுக்கு இன்று அவருக்கு கிடைத்திருக்கிற தண்டனை, அவருடைய உயிர் பறிக்கப்பட்டிருக்கு. அந்த குடும்ப உறவினருக்கு இந்த 14 வயது சிறுவனுடைய உயிரை பறித்தெடுத்திருக்கிறார்கள். இந்த விடயம் தொடர்பாக ஜேமோ பரிசோதனை செய்யாமல் கல்முனை போலீஸ் பிரிவிலே அந்த சொக்கோ பிரிவு வந்து சரியான நடவடிக்கை எடுக்காமல் இதை மூடி மறைக்க முயற்சி எடுத்த பொழுது அவருடைய தந்தையார் இதனை ஏற்றுக்கொள்ள முடியாது, இந்த மரணத்தை ஏற்றுக்கொள்ள முடியாது என்று சொன்னதுக்கு பிற்பாடுதான் அம்பாறையிலே அம்பார வைத்தியசாலையிலே அனுமதிக்கப்பட்டு ஜேஎம்ஓ பரிசோதனையிலே இவர் தாக்கப்பட்டு இருந்திருக்கிறார். நாங்கள் அறிகிறோம், உறுதி செய்யப்படாத செய்தி. ஒரு விக்கெட் கிரிக்கெட் விளையாடும் பொழுது பார்க்கும் பாவிக்கு ஒரு விக்கெட் பொல்லாலே அடித்து தும்பு தடியாலே அடித்து இவரை கொன்றிருக்கிறார்கள். இது ஒரு கொலை. இன்று இந்த நாட்டிலே கோடிக்கணக்கான நிதிகளை களவெடுத்த, கோடிக்கணக்கான மக்களுடைய காசை களவெடுத்து இந்த நாட்டை பங்களோத்திலேக்கி கொண்ட அரசியல்வாதிகள் எல்லாம் இன்று வீதியிலே இன்னும் மிக சந்தோஷமாக ஓடி திரியும் பொழுது ஒரு சாதாரண ஒரு கோவில் மணி ஒரு விளக்கு ஒரு சாம்பிராணி தட்டு களவெடுத்த இந்த சிறுவனுக்கு இந்த நிலை என்று சொன்னால் இன்று நாடு எங்கு சென்றிருக்கின்றதை நாங்கள் அனைவரும் தமிழர்கள், விசேடமாக தமிழ் பிரதேசங்களிலே தான் இவ்வாறான விடயங்கள் நடக்கிறது. குறிப்பாக சிலர் சொல்லலாம், நீங்கள் இதை தமிழ் பிரச்சனை நீங்கள் சொல்ல வேண்டாம், இது தமிழ் பிரதேசம் மட்டுமில்ல ஏனைய இடங்களில் நடக்கும். தமிழ் பிரதேசங்களில் அதிக அளவான கொலைகள் சிறைச்சாலையிலே போலீஸ் காப்பாதவர்கள் நடக்கின்றது. நாகராசா அலெக்சாண்டர் அழைக்கப்படும் ஒரு இளைஞன், 25 வயது இளைஞன் போலீஸ் பாதுகாப்பிலே யாழ்ப்பாணத்திலே வட்டுக்கோட்டையிலே கொல்லப்பட்டிருந்தார். இன்று வரைக்கும் 4 பேர் தான் கைது செய்யப்பட்டிருக்கிறார்கள். இன்னும் மக்கள் வீதியிலே போராட்டம் நடத்துகிறார்கள், இது யாழ்ப்பாணத்திலே. அதனை தொடர்ந்து பார்த்தால் மட்டக்களப்பு சிறைச்சாலையிலே ஒரு இன்னொரு சகோதரர் மட்டக்களப்பு மாவட்டத்தை சேர்ந்த சோமசுந்தரம் துரைராஜா என்று அழைக்கவர் சிறைச்சாலைக்குள்ளே இருக்கும் ஏனைய கைதிகளால் தான் அடித்து கொல்லப்பட்டார் என்று சொல்றார்கள். ஆனால் உண்மையிலே கைதிகளால் அடித்து கொல்லப்பட்டார்களா இல்லாட்டி அந்த சிறைச்சாலைக்குள்ளே இருக்கும் அதிகாரிகளுக்கு இது சம்பந்தம் இருக்கான்றது எங்களுக்கு உண்மையிலே தெரியாத ஒரு நிலை. அதுக்கான காரணம் இன்று இது உண்மையிலே இந்த விவாதத்திலே நான் நிற்கன் சிறுவர் பாதுகாப்பு அமைச்சனுக்கான கௌரவ ராஜாங்க அமைச்சரும் அமைச்சர் இருந்தவர் இப்ப அவர் காணவில்லை, ஒரு பதில் கேட்டிருக்கலாம். வேற யாரும் இருந்தால் என்னுடைய உரைக்கு பிறகு முடிந்தால் இதுக்கான நடவடிக்கை என்னென்ற பதிலை நீங்கள் கூறுங்கள். ஆனால் தொடர்ச்சியாக கொக்கடுச்சோள போலீசார் போலீஸ் பிரிவுகளையும் மட்டக்களப்பிலே ரிமாண்ட் சிறைச்சாலை இது நடந்திருக்கு. இதிலே மிக முக்கியமான ஒரு விடயம் சொல்லுவோம், மட்டக்களப்பு சிறைச்சாலையிலே சில ஊழியர்கள் 8-12 வருஷமாக தொடர்ச்சியாக கடமை புரிகிறார்கள். அவர்களுக்கான இடமாற்றம் உண்மையிலே மிக விரைவாக செய்ய வேண்டும் என்ற தொடர்ச்சியாக அதிலே இருந்து அதுக்குள்ளேயும் சில அராஜகங்கள் நடக்கிறதாக நாங்கள் அறியக்கூடியதாக இருக்கின்றது. මම මේ අවස්ථාවේදී විශේෂ වශයෙන්ම මඩකලපුව දිස්ත්‍රික්ක විතරක් නෙවෙයි උතුරු නැගෙනහිර පිටනේ විශාල ප්‍රමාණයක් හදන්න තියෙනවා. හැම ක්‍රීඩාවම දිනු කරන්න තියෙනවා. ක්‍රිකට් විතරක් නෙවෙයි ක්‍රිකට්, ෆුට්බෝල්, වොලිබෝල්, එල්ලේ හැම දෙයක්ම කරන්න ඕනේ. අපේ දිස්ත්‍රික්කවල දක්ෂ තරුණයෝ ඉන්නවා. හැබැයි ඒකට අවශ්‍ය ඒ රිසෝසස් නැති එක තමයි ප්‍රශ්නේ. ඒ රිසෝසස් වෙන් කිරීමේදී ඒවා දේශපාලනඥයන් හරහා කරන්නේ නැතුව දිස්ත්‍රික්ක මට්ටමේ දක්ෂතා තියෙන මං හිතන්නේ මේ යෝන් යූත් මිනිස්ට්‍රි එක හරහා අර YS වල හරහා හරිය විදිහට තෝරගත්තා නම් මං හිතන්නේ ඇත්ත දක්ෂතාවය තියෙන තැන හොයාගන්න පුළුවන්. මොකද දේශපාලනඥයන්ට කැමති විදිහට දුන්නොත් එහෙම දිස්ත්‍රික් සංවර්ධන කමිටු සභාපතිවරු ඒගොල්ලන්ගේ ඡන්ද පදනම පදනම් කරගෙන ඒ රිසෝස සැලකේට් කරා. ඒක නිසා මම ඉල්ලීමක් කරනවා අපෙන් අහන්නත් එපා YS වල නැත්නම් ගම් වලට ඇවිල්ලා ඒ ගමේ දක්ෂතා තියෙන කට්ටිය හඳුනාගෙන මේ පිටණි හදන්න මේව ලබා දෙන්න කියලා ඉල්ලීමක් මම කරනවා. ඒ වගේම තමයි මේ අවස්ථාවේදී මම සාමාන්‍යයෙන් හිරු ටීවි බලන්නෙත් නැහැ. හිරු ටීවි වල කියන ඒවා මම වැඩි පිළිගන්නෙත් නැහැ. හිරු ටීවි කියන්නේ කඩ යන මාධ්‍යයක් කියලා කියන්නේ. හැබැයි හිරු ටීවි එකේ එක නිවුස් එකක් මම දැක්කම මම හරි සතුටුනා. ඒක දැක්කම කොළඹ 13න් 15 හින්දු විද්‍යාලයේ ක්‍රීඩා කරන සෙල්වසේකරන් රිෂුදන් කියන තරුණයෙක් මං දන්නේ සෙල්වසේකරන් කියන රිෂුදන් කියන තරුණයා ඕවර් 9.4ක ඕවර් ඒ කියන්නේ ඕවර් 9.4 ඕවර්ස් 9.4ක එක ලකුණක්වත් දෙන්නේ නැතුව විකට් අටක් කරන් තියෙනවා. දැන් මේ අවුරුදු 13න් 15 තරුණයෙක් එතුණු මං හිතන්නේ මේ කොළඹ අවට ප්‍රදේශයේ ඉන්නේ ඒ පවුලේ ඒ බර මේ ළමයාව ඉදිරි අනාගතයේ ක්‍රිකට් වල දිනු කරගන්න බැරි තත්ත්වයක් තියෙන ඉතින් මම ගරු ඇමතුමාලා දෙපළගෙන් ඉල්ලන්නේ මේ තරුණයා ඉදිරි එතුමාගේ ඒ තරුණයාගේ කෝච් කියලා තියෙනවා තව මුත්තයියා කෙනෙක් අපිට ලැබුණාද කියලා. අවුරුදු 13න් 15 තරඟයකදී සෙල්ලම් කරනවා ಜಾති 6කින් බෝල් කරනවා කියලා දාලා තියෙනවා. එයාට තව එක টপ බෝල් සමාවෙන්න ජාති ඒ කියන්නේ 6 kinds of 6 variations කැරම් බෝල් ද ඩූස් රද ඔක්කොම දානවා. එයාට මං හිතන්නේ එක ජාතියයි එක variation එකයි බැරි ඒකත් බැරි එයාගේ වයසට තාම ඒක බැරි කියලා. ඉතින් මේ වගේ මං හිතන්නේ ජාති 6ක් variation 6ක් දාන්න පුළුවන් දරුවෙක් ඉන්නවා නම් මේ දරුවට වහාම scholarship එකක් හරි දීලා ක්‍රීඩා අමාත්‍යාංශයෙන් ඔබතුමාගේ ඔය ඔෆිස් එකෙන් අයින් වෙච්ච නිසා ඉතුරු වෙන 143 හරි අරගෙන මේ දරුවට ක්‍රිකට් බෑට් පැඩ් විතරක් නෙවෙයි එයාගේ පවුලේ කට්ටියටත් සපෝට් එකක් දෙන්න කියන එක තමයි මම මේ අවස්ථාව ඉල්ලන්නේ. ඒ වගේම තමයි 19න්
15 අවසන් කරන්න
ෂාරුජන් පොඩයින් මගේ කතාවෙන් පස්සේ ෂාරුජන් ෂන්මුගනාදන් කියලා තරුණයෙක් 19න් 15 කණ්ඩායමට honorable chair I'm winding up please let him speak after I wind up I'm winding up
I have given you the opportunity you wind up
yeah I'm winding up ෂාරුජන් ෂන්මුගනාදන් කියලා 19න් 15 තරුණයෙක් මං හිතන්නේ තේරිපත් වෙලා ඉන්නවා ගොඩක් කාලෙකින් පස්සේ මං හිතන්නේ මේක දෙමළ සිංහල මුස්ලිම් කියලා අපි ක්‍රිකට් වත් එහෙම ස්පෝර්ට්ස් වල බලන්නේ නැහැ. හැබැයි අවාසනාවන්තවල මේ ප්‍රදේශවල ඉන්න තරුණයන්ට අවස්ථාවක් ලැබෙන්නේ නැහැ. මම හිතන්නේ ෂාරුජන් ෂන්මුගනාදන් කොළඹ තරුණෙක් 19න් 15 ඉතින් එතුමා ඒ ළමයාටත් ඉදිරියට යන්න උදව් කරන්න. ඒ වගේම තමයි අවසාන වශයෙන් 71 හැවරදී කාන්තාවක් මං හිතන්නේ අකිලා තුරේනායම් කියලා මුලතිව් දිස්ත්‍රික්කේ කාන්තාවක් ගෝල්ඩ් මෙඩල් දෙකක් ෆිලිපීන්ස්ෙන් ලබා දීලා තිබ්බා. අපි දකින්නවා මං හිතන්නේ යොහානිට දුන්න එකට මම නම් විරුද්ධ නැහැ. හැබැයි යොහානි සින්දු කියලා මේ ආවට මං හිතන්නේ බත්තරමුල්ල පැත්තේ ඉඩමක් දීලා තිබ්බා. ඇයි දීලා තිබ්බා? දීලා තිබ්බා. කැබිනට් පේපර් එක මං දන්නේ එයා එපා කිව්වද නැද්ද දන්නේ නැහැ. කොහම හරි එහෙම දෙන්න කතා බහක් තිබ්බනේ. මේක මම යොහානිගේ සින්දුවට මාත් හරි කැමතියි. ඒක යොහානිත් එක්ක තියෙන සම්බන්ධයක් නෙවෙයි. ප්‍රශ්නයක් නෙවෙයි. මං කියන්නේ
එයාට
දෙන දේ මේ වගේ අවුරුදු 71කදී ලටට කීර්තියක් ගෙනත් දුන්න රන් පදක්කම් මේ පළවෙනි පාර නෙවෙයි ගෙනත් දුන්න සපතු දෙයක් නැතුව දුවපු ඒ ඇවිදපු ඒ කාන්තාවට දෙයක් හරි දෙන්න. නැත්තම් තවදුර එයාට මං ඉතින් එතනින් හැර තව දිනු කරන්න පුළුවන් නම් දිනු කරන්න. මම මේ කියපු දේවල් වලට ප්‍රමුඛත්වයක් ලබා දෙයි කියලා බලාපොරොත්තු වෙමින් මගේ අර දරුවන් පිළිබඳව කියපු ඒ කාරණා දෙමළ භාෂාවෙන් කිව්වේ. මොකද ඇමතිවරියත් නැහැ ඒක නිසා මොන භාෂාවෙන් කිව්වත් එකයි. ඇමතිවරිය හිටියා මෙතන වරදවා කියන්න හදන එතුමේ තේ එකක්වත් බොන්නේ නැති මං හිතන්නේ කැන්ටින් එකේ හන් ඉන්නවා ඇති. එතුමී ආවන් පස්සේ හරි මේකට ගන්න ක්‍රියාමාර්ග මොනවාද කියන එකත් මට පිළිතුරක් වශයෙන් ලැබුණා. නම් ස්තුතියි. ඒ වගේම තමයි අපේ මං හිතන්නේ අර පහුගිය කාලේ අර කාන්තා ටීම් එක ආවම ඔබතුමා ගිහිල්ලා
අර කර්මන්තුම ඔබතුමා අවසන් කරගන්න.
ඒ වගේ ඉදිරි අනාගත ටීම්
වල ලොකු කාරණා ගන්න එපා.
හොඳ කාර්යභාරයක් ගන්න මම මේ ආසයි සුපත්‍ර බොහොම ස්තුතියි. විශේෂයෙන් බම්බලපිටි හින්දු විද්‍යාලයේ සෙලරත්න විශෝධන් අවුරුදු 10යි වයස 9 රන්ස් 8 විකට් ගත්තා. මම ඊයේ උදේ අපේ ගරු ඇමතුමාගේ දැනුම් දීම අනුව මම මේ විදුහල්පතිතුමාට කතා කරා. විදුහල්පතිතුමාට කතා කරලා ඒ දරුවා ලබන සතිය අපේ ඇමතුමත් එක්ක සම්බන්ධ වෙලා ඔහු වෙනුවෙන් ක්‍රීඩා අමාත්‍යාංශමගින් කළ යුතු කාර්යභාරය ඒ කුමන හොදයක් තියෙනවා නම් ඒ දේ කරන්න අවශ්‍ය කටයුතු මේ වෙනකොට කරලා තියෙනේ ගරු මන්ත්‍රීතුමනි. ඒක තමයි ඇත්ත. ඊයේ උදේ විදුහල්පතිතුමාට කතා කරා මම ගියේ බම්බලපිටියේ. ඊළඟට ඔබතුමා කතා කරා අර මුලතිව් වල අවුරුදු 72යි කවුද ලේඩි ඒ සම්බන්ධයෙන් අපි ගරු ඇමතුමත් එක්ක සාකච්ඡා කළා. ඉදිරි කාලයේ ඔබතුමත් අපිට කතා කරන්න අපි සාකච්ඡා කළා. සුදුසු වැඩ පිළිවෙලක් අපි එතුමිට කරමු. අපි තවම තීන්දුවක් ගත්තේ නැහැ. ඒක නිසා අපි තීන්දුවක් අරගෙන ඔව් අපි ඒ විදිහේ වැඩ පිළිවෙලක් කරමු ගරු මන්ත්‍රීවරනි.
ඊළඟට ඔබතුමා කතා කරපුවාට මේ අමාත්‍යාංශයේ ප්‍රශ්නය මම අවුරුද්දයි මම ඉදරින් බාරගත්තේ අවුරුද්දයි නවෙන්දා බාරග ඔව් ඒක හරි thank you very much මම ඔබතුමාට කියන්නේ ගරු සභාපතිතුමනි ඔබතුමා කිව්ව පරිදි මම හරියට අවුරුද්දයි 9 වෙනි මාසේ 8 වෙනිදා බාරගෙන 17 වෙනිදා මම ලියුමක් ලියනවා මෙතන ඉන්න ප්‍රසන්න අපේ රණතුංග UDA නාගරික සංග්‍රහය අමාත්‍යාංශයට සාපේ අමාත්‍යාංශයේ ලේකම් ඉන්නවා බොක්ස් එකේ මම කිව්වා මේක ගණන් වැඩි මේක මිල ගණන් වැඩි මේ කුලිය වැඩි ඒක නිසා මට වෙන තැනක් දෙන්න කියලා ඉල්ලලා හැබැයි ඒකට දෙන්න අවස්ථාවක් තිබුණා මොකද ඒක අයින් කරනවලත් රුපියල් 115,000ක් එදා තිබුණා මම ඇත්තටම කැමති වුණේ නැහැ මට පුළුවන් මගේ වොයිස් කට් එකත් මම දුන්නා ගහක් යට ඉඳලා හරි රීඩ් මහතේ මම මගේ ජොබ් එක කරන්න සූදානම් කියලා මම එහෙම තමයි අපිට එහෙම AC වල කාමර වල ඉන්න ඕනේ නැහැ කියලා මම හිතුවනේ අපි එහෙම පොළවේ ජීවත් වෙන මිනිස්සු ඒක නිසා මේ වගේ කිමිස්ස ගන්න ඕනම තරම් කැපෙන්න අපි සූදානම් මම සතුට වෙනවා හරියට පරන්දු මන්ත්‍රී තුමා ඇවිල්ලා එමෙතුම ඇවිල්ලා මේ වගේ කිම මම හිතා පටන් ගන්න තියෙ ඉස්ස කරපේ ගන්න මට එන්න කියලා තියෙනවා මම දැන් එතෙන් යනවා මේ ස්ථානේ කොහොමද කියලා මම දන්නේ නැහැ මම බලපුවා ආකිටෙක්චරල් එතන ඇච්චර මං ඊ හොයලා බැලුවා ඉතින් එහෙම ප්‍රශ්නකුත් තියෙනවා ඒ ගැළුවක් නැහැ එතන මම ගිහිල්ලා මගේ වගකීම ක්‍රීඩා අමාත්‍යාංශ වෙනුවෙන් ඉස්සකරන්න සූදානම් කියන එක මම මේ වෙලාවේ මතක් කරනවා විශේෂයෙන් හැමතුමාටම සූදානම් දෙනවා සුදී මම මේ වගකීම ඉස්සකරින් පිළිගන්නවා සුදී අමාත්‍යතුමා